શ્રી પ્રવચન સાર ગાથા 102 અને 103 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 65.
પ્રથમ એના ઉપર આપે મહારાજે પોતે શંકા ઉત્પન્ન છે પદાર્થની, એ કઈ નાશને ક્ષણ ન હોય પદાર્થને, માટે ક્ષણ જે સંભવે છે એમ શંકા ઉત્પન્ન છે. ઉત્તરમાં એમ લીધું છે કે જો પદાર્થ પોતે જ ઉગે અને પોતે જ નાશ પામતો હોય તો એનો ક્ષણ ભેદ હોય શકે. મૂળમાં એમ સ્વીકારવામાં આવ્યું નથી, એટલે કે મૂળમાંથી પદાર્થનો નવું ઉપજન થાય છે અથવા પદાર્થનો સર્વથા નાશ થાય છે એમ મૂળમાં સ્વીકારવામાં આવશે. જો દ્રવ પોતે જ ઉપજે છે, પોતે જ અવસ્થિત રહે છે અને પોતે જ નાશ પામે છે એમ સ્વીકારવામાં આવતું હોય, પરંતુ તે તો સ્વીકારવામાં આવીને નથી. પર્યાયોના જ ઉત્પાદિત છે, પર્યાયોના જ ઉત્પાદ ધ્રુવ છે, એટલે કે જે ઉત્પાદ ધ્રુવ છે એ ત્રણ અંશ છે એક પદાર્થમાં. એટલે ઉત્પાદની અપેક્ષા જુદા અંશની છે, વ્યયની અપેક્ષા જુદા અંશની છે અને ધ્રુવની અપેક્ષા જુદા અંશની છે. ત્રણેય પદાર્થના ભિન્ન અંશો છે, જુદા જુદા અંશો છે, તેથી પદાર્થ આખો એક સમયે હોવાથી તે પદાર્થના ત્રણેય અંશો પણ એક સમયે હોવાનો પૂરો સંભવ છે. તમે કાંઈ વિરોધ આવતો પર્યાયોના જ ઉત્પાદિત છે એમ સ્વીકારવામાં અને સિદ્ધ કરવામાં આવ્યું છે, એમ સ્વીકાર્યું છે અને એમ આગળ સિદ્ધ પણ કરી ગયા છે. ત્યાં ક્ષણભેદ ક્યાંથી હોય, જ્યાં પર્યાયના ઉત્પાદ ધ્રુવ હોય ત્યાં ક્ષણભેદ કેવી રીતે હોય કે ન હોય તે સમજાવવામાં આવે છે. એના ઉપર વિસ્તાર છે. જેમ કુંભાર દંડ ચક્ર, ચક્ર જે સાંકડો કુંભારનો, કુંભાર દોરી અને સાંકડો, દોરી હોય છે નીચે માટીનો ચીંડો ઉખાડવા માટે વાપરવામાં આવે છે, દોરીને ગાળ્યો કરી અને ખેંચ્યો એટલે નીચેથી માટી કપાઈ જાય અને જે ગાંઠ ગીળ્યો હોય છૂટો પડી જાય. એટલે માટીના ચીંડામાંથી આકાર થયો છે ને, એ ચીંડો તો માટી જે ચીકણી છે ભીની હોય છે, એ ચાકડા હારે ચોંટી જાય છે, એટલે દોરી છે એને છૂટો પાડવા માટે વાપરે છે, ફેરવા માટે. ચાકડાને ફેરવે કેવી રીતે, મિકેનિઝમ તો છે ને, ચાકડાને જોઈ જોઈ ફેરવો હોય તો દંડિકો છે એટલે પેલા આરામાં ભરાવી એકદમ ઘૂમડે ઘૂમડી પછી દંડિકો લઈને એટલે ફેરા કરે એને ગતિમાં આવે એટલે, અને એને મેળે મેળે ફરતો હોય એટલે એ વખતે એને શેપ આપી દે, આકાર આપી દે, હાથથી જે રીતે આકાર આપતો હોય એ રીતે આકાર એને આપી દે. કુંભાર દંડ ચાકડો અને દોરી તે વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં, એ બધા સંસ્કારમાં નિમિત્ત છે. કુંભાર નિમિત્ત છે માટીમાંથી રામપાત્રનો ઘાટ કરે, એમાંથી દંડથી ફેરવે ચાકડા ઉપર રાખે માટીને અને દોરીથી એને ખો પાડે, એ વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં, સંસ્કાર એટલે આકાર એને આપવો, માટીમાંથી રામપાત્રનો આકાર આપ્યો. આમ કોડિયાજી હોય રામપાત્ર, મોટું મોટું કોડિયો ને રામપાત્ર કહે, કોડિયું નાનું હોય છે ને એનું જો મોટું એનું હોય તો એને રામપાત્ર કહે. જે રામપાત્રની જન્મક્ષણ હોય છે એટલે ઉત્પાદ થાય છે અને ઘાટ કરાય છે, તે જ મૃતિકાથી નિનાશ ક્ષણ હોય છે જે રામપાત્ર નો ઘાટ નો ઉત્પાદ થયો અને એ માટીના પિંડ નો વ્યય થયો, બે એક જ ક્ષણ રાક્ષણ હોય છે, અને તે જ બંને કોટીમાં રહેલા માટીપણાની સ્થિતિ ક્ષણ હોય છે. બંને કક્ષા કોટી તો પ્રકાશ કક્ષા, માટીપણું તો પિંડરૂપ પ્રકરણમાં તેમજ રામપાત્ર રૂપ પ્રકારમાં બંને પ્રકારમાં માટી માટી પણ માટીમાં ફેર નથી પડ્યો. માટી મટીને બીજું કઈ થયું છે, માટી પલટીને બીજું કઈ થયું છે એમ તો નથી. માટીનો પિંડો હતો ત્યારે એમાં માટી હતી, અને પિંડે રામપાત્ર નો આકાર ધારણ કર્યો ત્યારે પણ એ માટી છે. એ બંને પ્રકારમાં રહેલા માટીપણાની સ્થિતિ પણ હોય છે એ તો એમ જ છે. તે અનુસાર અંતરંગ અને બહિરંગ સાધનો વડે કરવામાં આવતા સંસ્કાર હાજરીમાં અંતરંગ એટલે ઉપાદાન કારણ અને બહિરંગ એટલે નિમિત્ત કારણ. અંતરંગ સાધન પોતાનું ઉપાદાન કારણ અને બહિરંગ સાધન એટલે એનું નિમિત્ત કારણ. આત્માને ઉદ્દેશ મળે છે, આત્માનું જ્ઞાન થાય છે. પોતાનું જ્ઞાન થવામાં પોતાનું જ્ઞાન અથવા પોતાનો આત્મા એ અંતરંગ કારણ છે, ઉપાદાન કારણ છે. અને તારો આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહેનાર જે દ્રવ સ્વરૂપ છે, ગુરુ છે અથવા દ્રવ સુખ છે એ બહિરંગ સાધન કહેવામાં આવે છે. દ્રવ સ્વરૂપ તે જ્ઞાન નથી, કેમ કે એ તો પૂજગળાત્મક છે, એ પૂજગળાત્મક છે. શબ્દો પૂજગળાત્મક છે અને શબ્દોના આશ્રયથી ઉત્પન્ન થતું જ્ઞાન એ પણ એના જેવું હોવાથી કદાકાર હોવાથી એને પૂજગળાત્મક કહેવામાં આવે છે. એથી એનો નિષેધ કરવામાં આવ્યો છે. શબ્દ જ્ઞાનનો શાસ્ત્ર જ્ઞાનનો નિષેધ આત્મજ્ઞાન દ્વારા એમને એમ અધરથી વગર આત્મજ્ઞાને અંતરંગ અને બહિરંગ સાધનો વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં બંને સાધનો દ્વારા જે સંસ્કાર પડે છે એનો જે ઉત્તર પર્યાયની જન્મક્ષણ હોય છે તે જ પૂર્વ પર્યાયની નાશક્ષણ હોય છે. નવો સંસ્કાર નવી પર્યાયનો ઉત્પાદ થયો, નવો સંસ્કાર પડ્યો અંતરંગ બહિરંગ સાધનની ઉપસ્થિતિમાં, ત્યારે પૂર્વના સંસ્કારનો વ્યય નવા સંસ્કારની પ્રાપ્તિ છે. હું આત્મા છું એવો સંસ્કાર કર્યો તો હું મનુષ્ય વગેરે હું નથી એટલી કોઈ કલ્પના કરી છે. બે નારીપણાની કલ્પના કરી છે અને આવું શરીર કે હું છું, આવો હું છું એમ એની જે કલ્પના થઈ ગઈ છે એનો વ્યય અને હું એ જ્ઞાનમય આત્મા છું એવા નવા સંસ્કારની ઉત્પત્તિ એક જ ક્ષણમાં થાય છે. મિથ્યા ભાવનો વ્યય સમ્યક દર્શન આદિ ભાવનો ઉત્પાદ એ ક્ષણમાં છે. તે જ પૂર્વ પર્યાયની નાશ ક્ષણ હોય છે અને તે જ બંને કોટીમાં બંને પ્રકારમાં રહેલા દ્રવ્યપણાની સ્થિતિ ક્ષણ હોય છે. ત્યારે દ્રવ્ય તો ધ્રુવ છે, સહન છે, અન્વયરૂપ છે. એ તો આ પર્યાયમાં આમ હોય તો પર્યાયમાં આમ હોય, આ પર્યાયનો વ્યય કે નવી પર્યાયનો ઉત્પાદ પ્રત્યેક કાળે પદાર્થો પૂરતો અવસ્થિત રહે છે. વળી જેમ રામપાત્રમાં મૃતિકા પિંડમાં અને માટીપણામાં ઉત્પાદી અને ધ્રુવ પ્રત્યેકપણે વિચિત છૂટા છૂટા વર્તા હોવા છતાં ત્રિસ્વભાવ સ્પર્શી માટીમાં તેઓ સમસ્તપણે બધા જુદા એક સમયમાં જ જોવામાં આવે. આવે છે. રામપાત્ર નો ઉત્પાદ, મૃદુક મૃતિકા પિંડ નો લય અને માટીપણા નું ધ્રુવપણો, એવું જે ઉત્પાદ એનું ધ્રુવ શ્રેણીમાં પ્રત્યેકપણે વર્તા હોવા છતાં વ્યય તે ઉત્પાદ નથી, વ્યય પોતે ઉત્પાદ નથી, ઉત્પાદ પોતે વ્યય નથી અને ઉત્પાદ વ્યય પોતે ધ્રુવ નથી, એમ પ્રત્યેકપણે છૂટા છૂટા ત્રણ અંશ વર્તા હોવા છતાં સ્ત્રી સ્વભાવ સ્પર્શી ઉત્પાદ વ્યય ધ્રુવને સ્પર્શનારી એવી માટી, તે માટીમાં તેઓ સમક્ષપણે માટીમાં એક માટીમાં એક સમયમાં ત્રણેય બધા ભેગા જોવામાં આવે છે. માટીમાં તો વ્યયના કાળમાં ઉત્પાદ અને ઉત્પાદના કાળમાં ધ્રુવ એક માટીમાં ત્રણેય સ્પર્શની સાથે જોવામાં આવે છે, કેમ કે માટી પોતે ત્રણેય સ્વભાવને સ્પર્શી રહેલી છે અથવા એ ત્રણેયમય છે તે માટી છે. ઉત્તર પર્યાયમાં પૂર્વ પર્યાયમાં અને દ્રવપણામાં ઉત્પાદ અને ધ્રુવ પ્રત્યેકપણે એક એક વર્તા હોવા છતાં સ્ત્રી સ્વભાવ સ્પર્શી ત્રણેય સ્વભાવને સ્પર્શનારું આગળ સ્ત્રી સ્વભાવ સ્પર્શી માટી લીધી છે ત્યાં આપની શકાય. સ્ત્રી સ્વભાવ સ્પર્શી ત્રણે સ્વભાવને સ્પર્શનારું દ્રવ એટલે દ્રવ ઉત્પાદ અને ધ્રુવ એ ત્રણે સ્વભાવને એકી સાથે ધારણ કરી દીધું. દ્રવમાં તેઓ સમક્ષપણે એટલે ત્રણે જુદા એક સમયમાં જોવામાં એક સમયમાં ઉત્પાદ વિધ્રુવ દ્રવમાં જોવામાં આવે છે. દ્રવને ભેદથી જોઈએ તો ઉત્પાદ વિધ્રુવ ત્રણ દેખાય છે અને દ્રવને અભેદપણે જોઈએ તો એક દ્રવ દ્રવપણે જોવામાં આવે છે. કદાચમાં ઉત્પાદ વિધ્રુવ એક સમયમાં ભગવાને જો એમ ન હોય તો કોઈ પર્યાયની અવસ્થા બદલાય નહીં અને જે સર્વથા વસ્તુ બદલી જતી હોય તો કોઈ વસ્તુ કાયમ રહે પણ એ કોઈ રીતે ફિટ થઈ શકે એવું નથી. હા પાણી તો બે વખતે પાણી જ છે, પાણી મટીને કઈ થયું છે એમાં અને શુદ્ધ પણ પાણીની અવસ્થા છે અને પાણી તો સ્વયંપણે બે અવસ્થાના કાળમાં ધ્રુવ છે. શુદ્ધ પણ હતું ત્યારે પાણીમાં પણ પાણી જતું, પલટીને ઉષ્ણ પણ થયું ત્યારે પણ પાણી તો તેનું તે જ રહ્યું છે. પાણી બદલાઈ ગયું છે કઈ, પાણી તો તેનું તે જ કોઈ પણ ધ્રુવમાં આવતું છે. કોઈ પણ દ્રષ્ટાંતમાં એ રીતે કરી શકાય દ્રવ્ય વાસ્તવમાં, કેમ કે જો કંધો છે એ પણ દ્રવ્યો છે અને એની પણ અવસ્થા તો બદલાય જ કરે છે, નથી એની અવસ્થા પણ બદલાય જ કરે છે. વળી જેવી રીતે રામપાત્ર મૃતિકા પિંડ અને માટીપણામાં વર્તનારા ઉત્પાદ વેને ધ્રુવ માટી છે રામશાસ્ત્રમાં વર્તનારો ઉત્પાદ વર્તનારું રોપણ એ બધું માટી જ છે, અન્ય વસ્તુ કાંઈ નથી. માટીથી અતિરિક્ત માટીથી જુદું કોઈ જુદી કોઈ ચીજ છે એ તો માટીને રંગ છે. તેવી જ રીતે માટીમાંથી બનેલું રામપાત્ર તો માટીનું જ રામપાત્ર કહેવાય ને, કેવી રીતે કહેવાય તો માટી જ છે. તેવી જ રીતે ઉત્તર પર્યાય, પૂર્વ પર્યાય અને દ્રવપણામાં વર્તનારા ઉત્પાદ અને થયો દ્રવ્ય જ છે, અન્ય પદાર્થ નથી. તેવી રીતે જે દ્રવ છે એમાં ઉત્પાદી દ્રવ થાય છે એ બધું દ્રવ જ છે, દ્રવથી જુદી કોઈ ચીજ છે. હું બાળપણમાં હતો, અત્યારે પણ હું છું અને કાલે પણ હું થઈશ. કાલે નહીં હોઉં એમ કે છે, ગઈકાલે હતો, આજે હું અને આવતીકાલે રહીશ. હું ને હું જ હોઈશ. કાલે મેં આમ ખાધું હતું, આજે હું આમ ખાઉં છું અને કાલે હું આમ ખાઈશ. એમ કે કાલે ખાધું તો બીજો કોક હતો ને આવતીકાલે પાછો બીજો કોક આવવાનો છે એમ છે. એ તો કેવળ ઉત્પાદ જે ઉપર જે જોડે છે પણ માટીને જોતા ઉત્પાદવીનું જ્ઞાન એમાં રહી જાય છે. હું તમે ઉત્પાદવીને અવલંબે નહીં તો એ જ્ઞાન બરાબર છે. એટલા ઉત્પાદવીને અવલંબે તો એને માટીનું જ્ઞાન જ સાચું છે તો એને અસ્તિત્વ થાય છે. ઉત્પાદનનું જ્ઞાન થાય છે ત્યાં અવલંબન થાય છે ને, એમાં બે પ્રકાર છે. એક અવલંબન એટલે શું છે કે એનો આશ્રય કરી લેવો, એને અવલંબન છે. અને એ જ્ઞાનમાં જ્ઞેય વિષય થાય ત્યારે પણ જ્ઞાનને જ્ઞેયનું આલંબન છે એમ કહેવાય ખરું. પણ સપર પ્રકાશક જ્ઞાનમાં સ્વરૂપ આશ્રિત પણ જ્ઞાનમાં રહીને પણ પરપદાર્થનું જ્ઞાન થાય છે. ત્યારે આધ્યાત્મિક વિષયમાં એને પરનું અવલંબન પૂર્વક પરનું જ્ઞાન છે એમ નથી કહેવાતું. એવો થોડો ફરક છે. કોઈ એક અપેક્ષા એમ કહો કે પરનું જ્ઞાન શું, ત્યારે પરપદાર્થ જ્ઞાનમાં પ્રતિભાષિત થયો ત્યારે એ પ્રતિભાષિત થયો ત્યારે એટલો અવલંબન તો થયું કે નહીં, તો એમ કહેવાય આ અવલંબન છે જ્ઞાન એમ કહેવાય છે. પણ સમય જ્ઞાનની દશામાં સ્વભાવના અવલંબન પૂર્વક પણ પરનું જ્ઞાન થાય છે અને કેવળ જ્ઞાનમાં તો એકાંત સ્વરૂપનું અવલંબન હોય છે અને પરાલંબન બિલકુલ નથી તો પણ પરનું જ્ઞાન થાય છે. એટલે પરનું જ્ઞાનમાં પરનું અવલંબન લેવું પડે ત્યારે જ્ઞાન થાય, ઉપયોગ એનો આશ્રય કરે ત્યારે જ્ઞાન થાય. સફર પ્રકાશક જે શક્તિ છે એમાં જ્ઞાનની સ્વચ્છતામાં પરપદાર્થો પ્રતિભાષિત થઈ જાય છે. અરીસામાં જેમ જણાય છે તે પ્રકારનો જ્ઞાનનો પર્યાય રહે છે. જ્ઞાન જ્ઞાનના કારણે તે પ્રકારે પ્રેરણ છે, જ્ઞેયના કારણે પણ સામાન્ય રીતે શું છે કે અહીંયા મિથ્યાદૃષ્ટિ છજ્ઞને સ્વરમાં ઉપયોગ મૂકે છે અને એ કાળે તે સ્વર પર આકારે ઉપયોગનો થવા પણ એવો જ ઉપયોગનો ક્રમ હોવાથી અક્રમબદ્ધ પણ એમ જ થાય. ત્યારે એને એમ લાગે છે કે હું જીવ નથી, તો મને ગણાય ને નેચર મને ગણાય. એટલે પછી શું વિચાર કરે છે કે જો હું ઘરમાં ધ્યાન રાખું તો ઘરની વ્યવસ્થા જળવાઈ જાય, અને દુકાન ધંધામાં કારખાનામાં ધ્યાન રાખું તો ત્યાં બરાબર જળવાઈ રહ્યા, અને ન ધ્યાન રાખું તો જળવાય એમને એમ થાય છે. પછી ઘરાક આવે, ઘરાકને બરાબર સમજાવું, સાચવું, એના ઉપર ધ્યાન દઉં, તો ઘરાક બરાબર ખરીદી કરે, અને નહીંતર ઘરાક બીજી દુકાને ચાલ્યો જાય. આવી જ જાય ને એ બધું. જ્યારે પરને અવલંબીને જ મારું જ્ઞાન થાય છે એમ માને, ત્યારે એમાં કરતા પણ એને આવ્યા જ ના, એ બધું ગડબડી ઉભી થાય. વસ્તુ સ્થિતિ એમ છે, કોઈ વાર હું દેખાય ભાઈ તો જો ભાઈ આ દુકાનમાં ચાર ભાઈઓ છે, એમાં આ ભાઈથી જરાક બધા સમજાય છે અને ખરીદી કરી દે છે, એની હાજરી ન હોય ત્યારે આ ભાઈ છે એનાથી ગ્રાહક નો મેળ પડતો નથી, બીજી દુકાને ગ્રાહક ચાલ્યા જાય છે, આપણા ધંધામાં એટલું નુકસાન થાય છે. એ વાત ખરેખર સાચી દેખાય છે. એ બી બધા પ્રકાર એવા જ દેખાય કે તેનો તે ગ્રાહક પેલાથી સમજીને નહીં સમજીને પાછો જતો હોય, એમાં બીજો આવી જાય તો એને પાછો બોલાવવા, એને બોલાવ્યો પાછો જો હું એને બરાબર સમજાવી દઉં, અને એ ખરીદી વિને જતો હોય પછી ખરીદીને જાય. એવું લાગે કે આ બરાબર સમજાવે છે ત્યારે ખરીદી કરે છે, નથી સમજતો એટલે ખરીદી કરતો નથી. બીજી સાહેબને એ પરિસ્થિતિ જે છે એને સંયોગી દ્રષ્ટિએ જોવે તો એને ભ્રમથી આવી ના, સંયોગ દ્રષ્ટિથી જોવે એની પ્રધાનતાથી જોવે તો એને ભ્રમ થાય છે. આનાથી આમ છે વસ્તુ, તો એનાથી એમ થયો નથી, એમ થવાનું હતું ને એમ. પછી કોઈ એમ તર્ક કરે કે પછી શાસ્ત્રો વાંચવા જ નહીં, શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, અને શાસ્ત્ર જ્ઞાન તો નિષેધ છે, કલાયું ને નિશ્ચિત નિષેધક છે અને વ્યવહાર નિષેધ છે. તો શાસ્ત્ર વાંચવાની માથાફોડ પહેલે શું શું કરવા કરવી, કેમ કે જે વસ્તુ જ નથી એટલે શું કરવા કરવી, એ વાત બરાબર નથી. એ તો એને પરબ્રહ્મ મનમાં બીજું તો લાભ નું ખૂબ થતું નથી, છતાં ત્યાં તો પછી વાત એને છોડવી નથી. પરબ્રહ્મ વિષય કરતા લાભે નથી ને સુખે નથી ને જ્ઞાને નથી, તો પણ એ વાત તો એને પકડી રાખવી છે. હવે શાસ્ત્રમાં જે વાત લીધી છે એ વાત એને એકાંતે લીધી છે એમ કહેવામાં આવે છે. કોઈ જીવ આત્મજ્ઞાનમાં સામાન્યપણે પરિણમે છે ત્યારે જ્ઞાન તે આત્મા, આત્મા જ્ઞાન નહીં છે એવું ગ્રહી થઈ તને પ્રથમ તો એને ક્યાંય ને ક્યાંયથી મળે છે. પ્રથમ પછી સંસ્કારવાળાને ગ્રહી સ્વરૂપ ન મળે અને સંસ્કારનું બળ છે એ બીજો વિષય થઈ ગયો. શબ્દનું જ્ઞાન થતું નથી એ બધું નુકસાન જેવું ગણી બીજો ઉપયોગ જેવું નુકસાન છે, અને શબ્દ ઉપરનું એકાંત આશરે એ ભણ નુકસાન છે એમ જોવું. પદાર્થ એમાં તો ઉત્પાદ ઉત્પાદ વિધ્રુવ ત્રણેય છે, પદાર્થ ધ્રુવ છે તો ઉત્પાદ વિધ્રુવ ત્રણેય નહીં છે. એટલું જે સામાન છે ધ્રુવ તેને દ્રવ લીધું એનો ઉત્પાદ જોયું નથી, કેમ કે તે ત્રણ જુદા જુદા અંશના છે ને એ તમને વિષય ચાલે છે, તે ત્રણે જુદા જુદા અંશના છે તેથી એક સમયમાં આવવાનો સંભવ છે એ તો વિષય ચાલે છે. તર્ક એમ થયો કે જન્મ ક્ષણ તો ઉત્પાદ ક્ષણ કેમ, ઉત્પાદ ક્ષણ તો વ્યય ક્ષણ કેમ હોય પદાર્થનું, એ પદાર્થનું નથી આ તો અંશનું છે, એટલે એક સમયમાં આવી શકે છે. ટીકા પૂરી છે. આખો ટીકા પાનો એક સંસ્થાનમાં એક પણ બે રાખે. પ્રથમ ઉત્પાદાદી નામ સમર્પિ પ્રકારાંતરેણ દ્રવ્યોન સહ અભેદન સમર્પયતી સમયભેદન રીતે નિરા કરો છો. હવે ઉત્પાદાદીને એટલે ઉત્પાદનું ધ્રુવને ફરીને બીજા પ્રકારે દ્રવથી અભેદ છે એમ સમર્થન કરે છે અને ઉત્પાદન ધ્રુવને સમયભેદનું નિરાકરણ કરે છે. સમયભેદ નથી એમ સ્થાપે છે. સમવેદન ખુલ્લું દબ્બમ સમવેદન એ સમય થાય છે. સમવેદન એટલે એક સાથે સંવેદ દ્રવ્યમાં ખરેખર સાથે હોય છે એમ કેમ છે. સમવેતમ એકીભૂતમ અભિન્નમ એક અર્થમાં લીધા. સમવેતમ એકીભૂતમ અભિન્નમ ભવતી ખરું સ્ફુતમ આત્મદ્રવ્યમ. આત્મદ્રવ છે એટલે શું દ્રશ્યના છે આત્મા ઉપર વિચારે છે. આત્મદ્રવ છે એ અભેદ છે એકરૂપ છે એકીભૂત છે એટલે એકરૂપ છે અથવા સંવેદ છે. સંવેદ છે એટલે બધા સાથે છે. સ્ફુટમ એટલે સ્પષ્ટપણે ખરેખર સ્પષ્ટપણે આત્મદ્રવ્યમાં અભિન્નપણે છે એક સાથે છે એકરૂપ છે એક પદાર્થ રૂપ છે. ઉત્પાદને પ્રકરણ વિચારે છે કોની સાથે એક સાથે છે કયો સહ કોની સાથે એક સાક્ષણ છે. તો સંભવ સુધી નાશ સંગે સંભવ એટલે ઉત્પત્તિ સ્થિતિ એટલે સ્થિતિ નાશ એટલે દેહ. સંગઠ્ય સંયુક્ત એવા નામના અર્થો એટલે અર્થ એ નામના જે અર્થો છે ઉત્પાદન ધ્રુવ નામના જે અર્થો છે અર્થો એટલે ભાવો છે. એ ભાવો અભિન્ન છે દ્રવથી આત્મદ્રવથી અભિન્ન છે એકરૂપ છે. આત્મા સુધી જુદાન નથી. સંયુક્ત જ્ઞાન પૂર્વક નિશ્ચલ નિર્વિકાર નિજાત્માનું ઋતુ લક્ષણ વિકરાગ ચારિત્ર પર્યાવરણ ઉત્પાદક બધા આત્મા ઉપર ઉતારે છે. સંયુક્ત જ્ઞાન પૂર્વક નિશ્ચલતા નિશ્ચલ નિર્વિકાર નિજાત્માનું ઋતુ લક્ષણ વિકરાગ ચારિત્ર સમ્યક દર્શન અને જ્ઞાન ને સારું કરે મુખ માર્ગ ની વાત કરે છે. મુખ માર્ગ છે એનો ઉત્પાદ થાય છે. સંભવ એટલે ઉત્પાદ થાય છે ત્યારે એમાં સમ્યક્ત થાય છે સમ્યક જ્ઞાન થાય છે. એ પૂર્વક આત્માનો સ્થિર નિર્વિકાર નિજ આત્માને અનુભવને લક્ષણ લાવે વિદરાગ ચારિત્ર રૂપ શુદ્ધોપયોગ રૂપ વિદરાગ ચારિત્રના પર્યાયમાં ઉત્પાદ થાય છે. તથા એવું હોય ત્યારે જ રાગાદી પરદ્રવ્યો એકત્ર પરિપૂર્ણતી રૂપ ચારિત્ર પરિણામનો નાશ ત્યારે રાગાદી પરદ્રુવ રાગ અને પરદ્રુવ સાથે એક જ્ઞાની પરિણતિ જે છે હવે એવી મિથ્યાદર્શનમાન ચારિત્રની પર્યાયનો નાશ નાશથી આનો ઉત્પાદ આના નાશથી અને તદુભવાધાર આત્મદ્રવ્ય અવસ્થા રૂપ પર્યાયનો સ્થિતિ અને એવો પર્યાયનો નાશ અજ્ઞાન પર્યાયનો નાશ મુક્ત માર્ગની પર્યાયનો ઉત્પાદ સંસાર પર્યાયનો નાશ મુક્ત માર્ગની પર્યાયનો ઉત્પાદ અને બંનેના આધારભૂત રૂપનું જે આત્મદ્રવ્ય આત્મદ્રવ્ય તો અવસ્થા રૂપ પર્યાય એનું ધ્રુવ પર્યાય ધ્રુવ રૂપ સ્થિતિ સ્થિતિ રૂપ સ્થિતિ ઉપયુક્ત લક્ષણ સંગત્વ ઉત્પાદ દ્રવ્ય એવા જે ત્રણ ઉત્પાદ ધ્રુવ નામના ત્રણ લક્ષણ તેની સાથે આત્માને અભિન્નપણ છે. આત્મા એનાથી જુદો બૌદ્ધ મતવત ભિન્ન ભિન્ન સમયે પ્રેમ થઈ શકે તો શું બૌદ્ધ મતની જેમ જુદા જુદા સમયે એ પ્રેમ થશે કે નહીં એમ થતો એક જ સમયમાં આવે છે. આ વિષય એ છે એક સમયમાં ત્રણ હોય છે. બૌદ્ધ મતમાં શું માને છે કે પ્રત્યેક ક્ષણે નવો જ પર્યાય નવો જ પદાર્થ ઉપજે છે. એ પદાર્થનો નાશ થયા પછી પાછો નવો જ પદાર્થ ઉપજો છે. કેમ કે આ શરીરમાં આત્મા છે તો આ ક્ષણે જે આત્મા છે તે બીજા ક્ષણે નથી, બીજા ક્ષણે આત્મા છે તે ત્રીજા ક્ષણે આખો આત્માની અંદર પેલો નાશ ભાવ નાશ પામે છે અને ક્ષણે ક્ષણે નવો આત્મા એમાંથી નવો આત્મા એમાં ઉત્પન્ન થઈ જાય છે એમ માને છે. એમ ખરેખર વસ્તુ સ્થિતિ સ્થિત થઈ શકે એવું તો શું થાય કે નવા પદાર્થની ઉત્પત્તિ કરે તે જ પદાર્થનો નાશ કેમ હોય? એ તો ભિન્ન ભિન્ન સમય થઈ ગયું છે. આ તો ઉત્પાદ વિધ્રુવ એક સાથે છે એ સ્થિત કરવું. બીજો ઉત્પન્ન થાય છે એ નહીં ક્યાં ઉત્પન્ન થાય? એ તો નવું એક શ્રેણીમાંથી સર્જન થાય છે એમ માને છે. પછી ક્યાંથી આવ્યો એ પ્રશ્ન રહેતો નથી. એ તો વસ્તુ જ નહીં ઉત્પન્ન થાય છે એમ માને છે. વસ્તુનો જ સર્વથા નાશ થાય એમ માને છે. વસ્તુની ક્ષણિકપણ જે માને છે ક્ષણિકવાદી છે ને બહુ વસ્તુનું જ ક્ષણિકપણ માને છે સર્વથા ક્ષણિકપણ. એ પ્રકારે જગતની વ્યવસ્થા સંભવતી નથી. કેમ બની શકે? એ તો સીધો આમાં તર્ક લીધો છે ટોડેવ મળી ગયો કે મેં આમ ભૂતકાળમાં કર્યું હતું એમ ક્યાંથી ખબર પડી? પ્રતિભિજ્ઞાનનો વિષય ક્યાંથી ઉત્પન્ન થયો કે આગ્રહ તેનું તે છે? તમે મને કાલ મળ્યા હતા તે જ તમે મને આજે પાછા ફરીને મળ્યા એમ ક્યાંથી નક્કી થયું કે તમે તેના તે છો ને હું પણ તેનો ત્યાં એક ગરીબ મૂકે છે એ લોકોએ એના પછી કે જૂનો જીવ નવા જીવમાં સંસ્કાર મુક્તો એમ કે એ સંસ્કાર નવા જૂનાની સંસ્કારની પ્રક્રિયા કેવી રીતે છે એનું કોઈ સાયન્સ એની પાસે નથી. કેમ કે એકની ઉપસ્થિતિના કાળમાં તો બીજો હતો જ નહીં તો કોનામાં સંસ્કાર મૂક્યા? અને નવો ઉત્પન્ન થયો ત્યારે આ જૂનો હતો નહીં કોને કોનામાં કેવી રીતે સંસ્કાર મૂક્યા? જેની વિકારે તો વસ્તુ તમે સ્વીકારતા નથી, તમે જ સ્વીકારતા નથી કેવી રીતે સંસ્કાર મૂક્યા? પણ કોઈ લીલી પાંગળી દલીલ પણ પોતાના અભિપ્રાયને મળી રહેવા માટે ન્યાય સંગત હતી નથી. નહીં એમ હોતું નથી. એકમની તે સમયે અંગુલી દ્રવ્યસ્ય વક્ર પર્યાયવત વક્ર એટલે વાટી વાટી પર્યાય વત સંસારી દિવસે મરણ કાલે ઋજુ ગતિ વત ક્ષીણ કસાય ચરમ સમયે, કેવળ જ્ઞાન ઉત્પત્તિ વત અયોગી ચરમ સમયે મોક્ષ વત એકસ્મિન સમયે ઉત્પાદન લઈને એક આંગળી સીધીમાંથી વાંચી થાય ત્યારે સીધી મટી અને વાંચી છે એક સમયના એમ કે છે. સંસારી જીવથી મરણ કાલે રુજુગતિ વત, સંસારી જીવ મરણનો સમય એ એનો રુજુગતિનો સમય છે. વચવાણી શિક્ષણ થયેલું બધી નવી તૈયાર ધારણ નથી કરી વચ્ચેના સમય બધા દ્રષ્ટાંતો. ક્ષીણ કસાય ચરમ સમયે, ક્ષીણ કસાય બારમા ગુણ સ્થાનમાં કસાય ક્ષીણ છે છેલ્લો, અને કેવું જ્ઞાનની ઉત્પત્તિ છે એક સમયમાં છે. બારમા ગુણ સ્થાનનો ક્ષીણ કસાયનો વ્યય અને તેરમા ગુણ સ્થાનની ઉત્પત્તિ એક સમયમાં હોય છે. એમાં સમય જુદો હતો, એકનો વ્યય અને બીજાનો ઉત્પાદ હોય છે. અને અયોગી ચરમ સમયે ચૌદમા ગુણ સ્થાનમાં છે, ચૌદમા ગુણ સ્થાનનો વ્યય અને સિદ્ધ પર્યાયનો ઉત્પાદ મોક્ષવત એકસ્મિન સમયે વ એક જ સમયમાં આ રીતે ઉત્પાદના અનેકવિધ દ્રષ્ટાંતો જોવા મળે છે. તમ્મા લઘુમિ તત્વિદયમ યસ્માત પૂર્વોક્ત પ્રકારેણ એક સમયે ભંગત્રયેણ પરિણમતિ તસ્માત સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદે પ્રદેશાના અભેદાત ત્રયમપી ખલુ જીવ ખૂ સ્ફુટમ દ્રવ્યમ ભવતિ. પૂર્વોક્ત પ્રકારે એક જ સમયે ભંગત્રયેણ પરિણમતિ ત્રણ ભંગ રૂપે પરિણમે છે ઉત્પાદી. સંજ્ઞા લક્ષણ અને પ્રયોજનથી ભેદવા છતાં પણ ત્રણેયના નામ, સંજ્ઞા એટલે નામ, ઉત્પાદીઓનું ધ્રુવ ત્રણેયના નામ જુદા જુદા છે. ભેદ એટલે જુદા જુદા છે, ત્રણેયના લક્ષણ જુદા જુદા છે. એકનું લક્ષણ વ્યય છે, એકનું લક્ષણ ઉત્પાદ છે, અને એકનું લક્ષણ ધ્રુવ છે. સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદો હતી. પ્રદેશના નામ પ્રદેશથી અભેદ હોવાથી એક જ દ્રવ્યના ત્રણે એક જ દ્રવ્યના પ્રદેશમાં ત્રણેય રહેવા છે. ઉત્પાદનો ધ્રુવના ત્યાં પ્રદેશો જુદા જુદા છે. ખુલ્લું સ્ફુટમ દ્રવ્યમ ભવતી એ ખરેખર ખરેખર દ્રવ્ય છે એમ સતત થાય. આ એક પદાર્થની વ્યવસ્થા શું છે એની વાત ચાલે છે. પછી આવું પદાર્થનું જ્ઞાન થાય અને ઉત્પાદવી ધ્રુવ થાય, ઉત્પાદવી ગૌણ થાય અને ધ્રુવનું મુખ્ય અવલંબન રહે એ કહેવાની વારંવાર જરૂર પડતી નહીતર કોઈને એમ થાય કે આ ઉત્પાદવી ધ્રુવ ઉત્પાદવી ધ્રુવ કેન્દ્રિત ધ્રુવ માંડે છે તો પછી અમારે ધ્રુવનું અવલંબન લેવું ક્યારે. આમાં તો ઉત્પાદવી ધ્રુવ કેન્દ્રિત ધ્રુવ એ વાત ચાલે છે. અમારે તો ગુરુ ધ્રુવ સામાન્ય અવલંબન લેવું. આ જ્ઞાનમાં એ વાત ગર્ભિત મને આવે છે. અથવા જેને જ્ઞાન આ પદાર્થનો યથાર્થ થાય છે એનો ઉત્પાદન ગૌણ ધ્રુવ અવલંબન આપતા આવે છે એમ છે. ખરેખર કારણ કે અહીં તો એમ આવ્યું કે ત્રણેયના પ્રદેશ અભૂત છે, આ તો બધું સંયોગ દ્રવ્ય છે. પેલામાં તો એમ જોઈએ છે કે ધ્રુવના પ્રદેશો જુદા અને ઉત્પાદવીના પર્યાયના પ્રદેશો જુદા. ત્યાં વધારે સૂક્ષ્મતાથી વાત લીધી છે. અંદર અંદરના ભેદમાં ધ્રુવના અવલંબનની મુખ્યતા કરાવવા અર્થે એ વાતને જુદી જુદી સાથે કરવામાં યથાયુદન ચારિત્ર અચારિત્ર પર્યાય દ્વયે ભંગત્રયમ અભેદેન દર્શિતમ તથા સર્વદ્રવ્ય પર્યાય શું અવબોધવ્યમ અર્થ. જેમ આ ચારિત્ર અચારિત્ર એ વગેરે બે પર્યાયમાં ઉત્પાદ ધ્રુવ, કેમ કે ચારિત્ર ચારિત્ર માં પદાર્થ ધ્રુવ જ હોય છે. ત્રણ ભેદ ભંગ પ્રેમ ત્રણ ભેદ ને દર્શાવ્યા. તે જ પ્રકારે વિશ્વના સર્વ દ્રવ્ય પર્યાયો માં આ પ્રકારે જ્ઞાન કરવું એવો અર્થ અહીંયા કહેવા માંગે. સુરતના બધા પદાર્થ નું જ્ઞાન એક પદાર્થ ઉપરથી થઈ જાય છે. અનેક દ્રવ પર્યાય દ્વારા વિચારે છે. એક દ્રવ થી વાત કરી ને એક દ્રવ માં ઉત્પાદ દ્રવ થાય એ વાતને જરા વધારે સ્પષ્ટ કરવા માટે અનેક દ્રવ પર્યાય ના દ્રષ્ટાંત થી ઉત્પાદ દ્રવ ને વિષયને સ્પષ્ટ કરવામાં કેટલી આચાર્ય એ વાત કરવી કરી ને કરી છે. તો નવરા હતા ને આપણે કામ ધંધો છે આ બધું અમારે તમારે વાત કરી આ બધું અમારે આ માથાકૂટ કરવી કે પછી ધંધો વેપાર કરવા રામ જીરો પણ ધંધો વેપાર કરવું કોણ શકે છે એ નક્કી કર પછી કરવાની વાત કરી શકે કોણ માનવું હોય તો માનતું કરી શકો જૂના છે આપણા કરતા જૂના છે આપણે નવા છે લક્ષણ વ્યાખ્યાન મુખ્યતયા ગાથા પ્રવીણ તૃતીય સ્થળ ગતમ આ રીતે શ્રીકણાચાર્ય મૂળ ગાથા કાળુ મોડી અન્નો પજાવો પદવો વયદી અન્નો દવસ સંપી દવમ નેવ પણખમ ન ઉત્પન્ન પર્યાય ઉત્પન્ન થાય છે અને કોઈ અન્ય પર્યાય નથી થાય પદાર્થમાં કોઈ અન્ય પર્યાય છે તે ઉત્પન્ન થાય છે અને પદાર્થમાં કોઈ અન્ય પર્યાય છે તે નષ્ટ થાય છે. એક સમયમાં ઉત્પન્ન અને વ્યય છે એમાં એક સમયમાં તેનો તે પર્યાય ઉત્પન્ન થાય છે ને તે સમયે તેનો તે પર્યાય વ્યય થાય છે એમ કઈ હતો વિભિન્ન પરંતુ દ્રવ તો નષ્ટ પણ નથી અને દ્રવ ઉત્પન્ન પણ દ્રવ તો દ્રવ ઉત્પન્ન પૂછિતા. અહીં વિશ્વમાં જેમ એક ત્રિણુ સમાન જાતિઓ અનેક દ્રવ પર્યાય નષ્ટ થાય છે દ્રષ્ટાંત લે છે અને બીજો ચતુરણો સમાન જાતિઓ અનેક દ્રવ પર્યાય ઉત્પન્ન થાય છે પરંતુ તે ત્રણેય કે ચારે પૂજ્યો તો અવિનશને અનુત્પન્ન જ રહે છે ધ્રુવ છે તેમ બધા સમાન જાતિઓ દ્રવ જાતિઓ દ્રવ પર્યાય વિનશ થાય છે અને ઉત્પન્ન થાય છે પરંતુ સમાન જાતિ દ્રવ્યો તો અવિનશને અનુત્પન્ન જ રહે છે. ત્રણ અણુ ત્રણ પરમાણુ એનો એ સંઘ કયો બધા બધા પરમાણુ હોવાથી સમાન જાતિઓ અનેક દ્રવ્ય નો પર્યાય કરવામાં આવે છે. અનેક દ્રવ્ય કેમ કહ્યા કે ત્રણ એક થી વધારે છે માટે એને અનેક કહ્યા. અનેક દ્રવ્ય નો એક પર્યાય સ્કંધ એ ત્રિઅણુ સ્કંધ છે. એ ત્રિઅણુકમાં કોઈ ચોથો પરમાણુ આવ્યો એમ કે છે, ત્યારે ત્રિઅણુ સ્કંધ નો નાશ અને ચતુરાણુ સ્કંધ ની ઉત્પત્તિ એમ થાય ને, એમ થયું ને. ચતુરાણુ ઉત્પન્ન થાય છે, આનો નાશ થાય છે અને ચતુરાણુ ઉત્પન્ન થાય છે પર્યાય. એ પણ અનેક દ્રવ્ય પર્યાય રૂપ છે. ત્રિઅણુ પોતે ત્યારે સ્કંધ અનેક દ્રવ્ય પર્યાય રૂપ હતો. ચારણુ વાળો સ્કંધ થયો ત્યારે પણ અનેક દ્રવ્ય પર્યાય રૂપ છે. તો ત્રણણુ વાળા પર્યાય નો નાશ અને ચારણુ વાળા પર્યાય નો ઉત્પાદ થયો. તો ત્રણેય કે ચાર પૂજ્યો એ ત્રણેય નાસ્તામાં નથી અને ચારે પણ નાસ્તામાં કે ચારે ઉત્પન્ન થયા નથી. ત્રિઅણુ દ્રવ્ય પર્યાય નો નાશ થયો પણ ત્રણ અણુ નો નાશ થયો નથી. ચાર અણુ દ્રવ્ય પર્યાય નો ઉત્પાદ થયો પણ એ ચારે નવા ઉપજા નથી. ઈચ્છિત હતો એ ત્રણ માં આવીને ભર્યો ત્યારે એ ચાર અણુ દ્રવ્ય પર્યાય થઈ એ નવા ગાય ઉત્પન્ન નથી થયા. સ્કંદ નવો ઉત્પન્ન થયો એમ કે ચારે તો ધ્રુવ છે. તે દ્રષ્ટાંત અનુસાર તેમ બધા વિશ્વમાં રહેલા જેટલા સ્કંદો છે તે બધા સમાન જાતિઓ ધ્રુવ પર્યાયો વિનષ્ટ થાય છે અને પાછા એ પર્યાયો તે જ કાળે ઉત્પન્ન થાય છે. પરંતુ સમાન જાતિય દ્રવ્યો જે પૂતગળો હોય છે તે તો અવિનશ અને અનુત્પન્ન જ રહે છે. એ દ્રવ્યો કાંઈ નવા ઉદ્દેશ નાશ થાય છે એમ બંધું શરીર છે ને, શરીર બાળપણમાં નાનું હોય છે, બાળક નાના હોય છે ને, ગોળીયામાં થઈ જાય છે. એ શરીર મોટું છું કે બીજા પૂતગળો ના આવ્યા કે જૂના પૂતગળોનો નાશ થયો એમ નથી, પણ નવા પૂતગળો મળ્યા. એ શરીર મોટું પાંચ સાડા ફૂટ છ ફૂટનું થયું, વળી ધ્યાન થયો ત્યારે અગ્નિ સંસ્કારમાં એની રાત થઈ. તો એ પૂતગળો નાશ થાય ના, એ પૂતગળો નાશ થાય ના, એ પૂતગળો એને પૂતગળોની પર્યાયનો વ્યય થઈને તે જ સમયમાં નવી પર્યાયો તે પૂતગળો ધારણ કરી એમ છે. શરીરનો નાશ નથી થયો, શરીરના બધા પૂતગળો પોતાની અવસ્થા બદલી છે. પૂતગળોનો કોઈ નાશ નથી થયો. જીવને ફક્ત પર્યાયનું આલંબન રહે છે ત્યારે એને પર્યાયનો નાશ થતા વસ્તુ નાશ પામી એવો એને ભ્રમ થાય છે. એમાં એને રાજ્ય થાય છે, મુક્તિ થાય છે, ત્યારે આત્મા પણ સ્થાનાંતર થાય છે, સ્થળાંતર થાય છે. ખરેખર તો કોઈ આત્માનો નાશ તો થતો નથી. આત્મા પણ પહેલા કોઈ બીજા સ્થળેથી આ સ્થળે છે અને અમુક સ્થિતિએ પછી આ સ્થળેથી બીજા સ્થળે જશે. એમાં તો કાંઈ કોઈની ઈચ્છા કામ આવશે નહીં, પોતાની ઈચ્છા તો બીજા કોઈ વસ્તુને જે કાળે જે ક્ષેત્રે જે સ્થિતિ થવાની થવાની છે થવાની છે. તો એમાં વસ્તુનો નાશ નથી થતો પણ માત્ર પર્યાયને પકડનારને એના આધાર પર પ્રત્યાઘાત થયા જ ના રહેતા નથી. પછી એમ કે ભાઈ તમે સહન કરજો, પણ તું જ્ઞાન કર તો એમાં કાંઈ સહન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વસ્તુનો ક્યાં નાશ છે? વસ્તુ તો એક મને બીજે સ્થળે કાયમ રહેલી વસ્તુ તો હોય જ છે, હોય હોય ને હોય. એક ભોજન ગાડીએ બહીને બીજા ગામ જાય ત્યાં એને રડવું આવે. ઘરનો એક માણસ દીકરો દીકરી ત્યાં જે હોય છે એ પરદેશ જાય છે, બાર ગામ જાય છે, ત્યાં દીકરી લગ્ન કરીને વળાવે છે, એમાં એને રડવું આવે. તો પછી શરીર સ્થિતિને બીજે ક્ષેત્રે જાય પછી તો પોક ભૂમ કે તો કરે કામ છે. તેથી તો વસ્તુ તો અનુષ્મન ને આવીને સહજ રહેશે કાયમ વળી જેમ એક મનુષ્યત્વ સ્વરૂપ અસમાન જાતીય દ્રવ્ય પર્યાય નિષ્ઠ થાય છે. અસમાન જાતિનો દ્રષ્ટાંત લીધો, મનુષ્ય છે અસમાન જાતીય દ્રવ્ય પર્યાય છે. ઉદ્યોગ અને જીવ સમાન જાતના નથી. જીવ અને શરીર પૂજગળો અસમાન જાતિ પદાર્થો હોવા છતાં સંયોગિક પર્યાયપણે રહેલા છે. એવું જે મનુષ્યપણ મનુષ્યત્વ એટલે મનુષ્યપણો મનુષ્યપણા સ્વરૂપ અસમાન જાતિઓ દ્રવ્ય પર્યાય વિનિષ્ઠ થાય છે. લોકો જેને મૃત્યુ કહેતા. અને બીજો દેવત્વ સ્વરૂપ દેવપણા સ્વરૂપે અસમાન જાતિઓ દ્રવ્ય પર્યાય ઉત્પન્ન થાય છે. સંસારી જીવ તો અસમાન જાતિય દ્રવ્ય પર્યાય ઉત્પન્ન હોય છે. એક પર્યાય નો વ્યય કરીને વળી પાછા બીજો અસમાન જાતિય દ્રવ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય માટે એને દેહ થાય, એ પણ ચાર ગતિમાં જાય. બીજા દેહ નો એને સંયોગ થાય છે પરમાણુ. પરંતુ તે જીવ અને સુદગોળો તો અવિનશતા ને ઉત્પન્ન જ રહે. તે જીવ નો નાશ થયો નથી, તે દેવ પણ નવા જીવનો ઉત્પાદ થયો નથી, અને આ પૂતગોળોનો નાશ થયો નથી. ને ત્યાં જે પૂતગોળો નવા શરીરે આવ્યા ત્યાં કઈ નવા પૂતગોળો ઉત્પન્ન થયા નથી. એ વિશ્વના બીજા પરમાણુનો સંયોગ છે. આ પરમાણુનો વિયોગ વિયોગ છે અને બીજા પરમાણુનો સંયોગ છે. એ કઈ હરક્ષક નો વિષય રહેતો નથી. એમ મોટું ગણે છે કે નહીં, આજે 50-100 રૂપિયાની નોટો ખિસ્સામાં હોય તો તેની તે નોટો રહેતી નથી. એ વપરાય જાય ને બીજી આવે, બીજી એ વપરાય વળી ત્રીજી આવે. તેના ત્યાં નંબર વાળી આવે છે. કરોડો અબજો નોટોમાં જ્યાં સંગ્રહ છે એમાંથી ફરાજ કરે છે જુદા જુદા નંબર વાળી નોટો આવ્યા જ કરે છે. અનંત પરમાણુઓ વિશ્વમાં છે. થોડીક અમુક પરમાણુઓ સંયોગ રૂપિયો છે, વળી બદલાય ને પાછા એ જઈને બીજા આવે છે. પરંતુ તે જીવને તે પૂતગોળો તો અવિનશને અનુપન્ન જ રહે છે. પછી અમુક પૂતગોળો નો વિયોગ થતા એનું દુઃખ શું દુઃખ છે નું એમ કે પછી ખબર પડી કે શરીર હવે સુખ છે તો એનું કેમ દુઃખ લાગે છે. એને કલ્પનાથી મહત્વ કર્યું છે માટે એ તો પૂતગોળો જે છે ને બીજા આવવાના છે. સંસારી પણ છે ત્યાં સુધીમાં તો એમાં કઈ વાંધો નથી. યોગ થાય માટે દુઃખ એમ કોઈ છે તો એ વાતે સાચી નથી. દુકાનમાં માલ ખપે ત્યારે તો પૂતગોળોનો યોગ થાય છે કે નહીં. 50 સાદીની ચૂંટણી ખપતી એના બદલે 100 ખપે એમ તો એ ઈચ્છે છે. તો ત્યાં એ પૂતગોળોનો સંયોગમાંથી યોગ થાય છે તો દુઃખ નથી થતું. ત્યાં એને હરખ થાય છે ભલે ઉધાર તો ઉધાર વેપાર તો મિત્ર પૈસા આવ્યા માટે હજુ પૈસા કઈ આવ્યા નથી. આવે તો બી હતા ન આવે છતાંય થાય કે નહીં થાય. અત્યારે રાજી થાય છે કે નહીં એને કલ્પના કરી છે. સંયોગ યોગમાં એને હરખશોકની કલ્પના કરી છે. વસ્તુતાએ સંયોગથી હર્ષ કે વિયોગથી દુઃખ એ વસ્તુતાએ વસ્તુ સુધી જગતમાં કમાવો છે. એના કારણે એ સ્થળાંતર કરે છે સારી ઈચ્છાને આધીન. પોતાની ઈચ્છાને અનુરૂપ થાય ત્યારે સુખ માને છે, પોતાની ઈચ્છાને અનુરૂપ ન થાય ત્યારે દુઃખ માને. પરંતુ તે જીવ અને પૂતગોળ તો અવિનશને અનુપન્ન જ રહે છે. તેમ બધા અસમાન જાતિઓ દ્રવ્ય પર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન થાય. તેમ બધા અસમાન જાતિઓ બરડું પડી આવ્યો. જગતમાં જેટલા દેહધારી જીવો છે એમાં વિનષ્ટપણ થાય છે, અને ધન થાય છે. એક સેકન્ડમાં હજારો લાખો કરોડો જીવો, અગિયો જીવો, અસંખ્ય જીવો દેહ છોડે છે અને નવા ધારણ એક જ સમયમાં તથા નવા ધારણ થતા હોય. પરંતુ અસમાન જાતિ દ્રવ્યો તો અવિનશન ઉત્પન્ન જીતુ પદાર્થો વિશ્વમાં એટલા ને એટલા રહેશે. સંખ્યાએ વિશ્વમાં ક્યારે કોઈ પદાર્થની સંખ્યામાં વધઘટ થતી નથી. અનાદિથી જેટલા છે તેટલા જ અનંતકાળ પર્યંત રહેવાના છે. અવસ્થામાં ચાહે જેટલા ફેરફાર થાય પદાર્થની વધઘટ સંખ્યાએ એક પણ વધઘટ થવાની એકે ઓછો થશે નહીં, એકે વધશે. આ પ્રમાણે પૂતાથી અર્થાત દ્રવપણે ધ્રુવ, દ્રવપણે ધ્રુવમાં બે અર્થ થાય છે ને એનો ખુલાસો કરે છે. અને દ્રવ પર્યાયો દ્વારા ઉત્પાદ વૈરૂપીવાન જે દ્રવ્યો છે તે ઉત્પાદ વૈ દ્રવ સ્વરૂપે છે. દ્રવપણે ધ્રુવ, દ્રવ શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છે. એક તો સામાન્ય વિશેષના પિંડને એટલે પ્રમાણના વિષયને વ્યક્તિને દ્રવ કહેવામાં આવે છે. જેમ કે દ્રવ ઉત્પાદ વે ધ્રુવ સ્વરૂપ છે. બીજો એકડો કર્યો છે ત્યાં નીચે છેલ્લે. બીજું વસ્તુના સામાન્ય અંશને પણ દ્રવ કહેવામાં આવે છે. ઉત્પાદ વે રહીત દ્રવ જે ધ્રુવ છે એને પણ દ્રવ કહેવામાં આવે છે. તેથી એને વિષય કરનાર જ્ઞાનને દ્રવ્યાર્થિક નહીં પણ કહેવામાં આવે છે. એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે અને પ્રમાણના વિષય દ્રવ્યને અભિપણે જ્ઞાન કરનારને પણ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં. દસ પ્રકારના દ્રવ્યાર્થિક નહીં છે આલા પદ્ધતિમાં. એ બધાના વિષય જુદી જુદી રીતે લીધા છે. અથવા સામાન્ય અનુસંગ્રાહી નહીં એ પણ જ્યાં દ્રવ તરીકે થતો, જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજી લેવો જોઈએ. દ્રવ શબ્દ તો અનેક રીતે વપરાય છે. ત્યાં જે પ્રકરણ ચાલતું હોય તે અનુસાર એનો અર્થ કરવો જોઈએ. એ રીતે આ ગાથામાં ઉત્પાદ વૈ ધ્રુવ સમાન જાતિઓ અને અસમાન જાતિઓ દ્રવ્યોના સંયોગથી થતી જે પર્યાયો એમાં ઉત્પાદ વ્યય થાય છે એ દ્રષ્ટાંતથી સમજો. એમાં વ્યય થાય છે ને અમુક પર્યાયનો વ્યય થાય, નવી પર્યાયનો ઉત્પાદ થાય. અસમાન જાતિમાં મનુષ્યપણું છે અને દ્રવ્યના સ્થાનમાં લીધો. મનુષ્યપણાનો વ્યય, દેવપણાનો ઉત્પાદ, જીવ તેનો તે. એમાં ઉદગળો પણ સર્વનાશ થયા નથી કે સર્વથા નવા ઉત્પન્ન થયા નથી. જીવનો સર્વથા નાશ નથી કે નહીં નવો ઉત્પાદ. જીવનો પોતાનો નવા દ્રવ્યનો ઉત્પાદ થયો છે, નવા જીવનો એમ બનતો. પ્રશ્ન તો જરૂર છે, પણ હવે કોઈ દિવ્ય શક્તિમાં એવું સામર્થ હોય તો શૂન્યમાંથી પણ સર્જન થઈ શકતું હોય. વાસ્તવિકતા સાથે સુસંગત કલ્પના તો કરવી હોય એટલી કરી શકાય છે. કરો તો કરો એવી કલ્પના. દિવ્ય શક્તિના નામે લોકો આપે છે ને. વિશ્વમાં એક એવી દિવ્ય શક્તિ છે કે જે શૂન્યમાંથી આખી સૃષ્ટિનું સર્જન કરે છે, અને પછી એ શક્તિ આખી સૃષ્ટિને બસો પ્રલય કરીને શૂન્ય કરી નાખે. એવું કાંઈ નહીં, પોતાની કલ્પના. અને એમ માનનારા રાજા મળે તો એને માન સન્માન મળે ને એનો મત ચાલે, એની દીકાને ભરાકી વધે તો એ સ્થિતિ થાય. ગાય ચાર ગતિમાં રજનીશની વાત સાંભળે છે. દિગંબર સંગીત આચાર્ય રજનીશ છે. મધ્યપ્રદેશના જે આગળ ને બાજુ તારણપંથ, તારણપંથ છે ને મધ્યપ્રદેશના છે એ બાજુમાં જે છે તારણપંથ, એમાં મૂળ જન્મેલા છે. મૂળ દિગંબર છે. દિગંબર શાસ્ત્રો એને ઘણા વાંચ્યા છે અને દુનિયાના શાસ્ત્રો પણ એને ઘણા વાંચ્યા છે. હું કોઈ સિદ્ધાંતનું ઠેકાણું નથી કે અમુક સિદ્ધાંતને માય છે, દિગંબરના કે જૈનના કે બૌદ્ધના કે વિષ્ણુના, એમ મને કાંઈ નથી. પણ બધાનું પ્રરૂપણ કરે છે, ગીતા ઉપર એ લેક્ચર કરે અને બધા ઉપર લેક્ચર કરે. જૈનની વાત એ પોતાની મહત્તાનું પ્રયોજન છે, ઘણા એને માને. લોકમાં મારી પ્રસિદ્ધિ થાય, દુનિયા મને આવો માન ફલાણો સાધુ છે, આચાર છે, ભગવાન છે, એમ લોકો
આનંદ.